7/9/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 104 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 59.
આરાધના છે. એમના ભાગના છે. ભગવાનની આજ્ઞા શું છે? વિતરાગ ભાવ પ્રગટ કરવો, રાગ રહિત દશા કરવી, તે ભગવાનની આજ્ઞા છે. એ આજ્ઞા અનુસાર પરિણામ કરવું તેને આરાધના કરવું. વિતરાગની આજ્ઞા સાચી એટલે કે તેમાં રાગ દ્વેષ નહીં, કશાળું વિકારી પણ નહીં. એ પૂર્ણ વિતરાગ નાયક માત્ર એકરૂપ સ્વભાવની પ્રતિથી તેનું લક્ષ્ય અને તેમાં પ્રભુણ તે ધર્મ છે અને એ ભગવાનની આજ્ઞા છે. આજ્ઞા છે, હું સરળતા રાખો, ક્ષમા કરો, એમ ક્ષણ ક્ષણ ના રાગ ના અનુરૂપ વિકલ્પ એ નિત્ય નાયક તત્વ ને ગુણ નહીં કરે. રાગ છે એ અરાગી તત્વને ગુણ નહીં કરે, લાભ નહીં કરે. એ પુણ્ય પરિણામ છે, એ પુણ્ય પરિણામ છે. બંધભાવ છે, તેનાથી અબંધ અરાગી તત્વને ગુણ કેમ થાય? રાગ થી અરાગી સ્વભાવને કેવી રીતે લાભ થાય? ગુણ સો રીતે લાભ થાય. એ વાતનો કઈ ભેદ નથી. કર્મની ઓફ નીચે એટલે કર્મના અવલંબ બને, કર્મની ઓફ નીચે એટલે કર્મના અવલંબ બને. ક્રોધ માન માયા લોભ વડે બંધન થશે અને તેથી મારે સંસારમાં રખડવું પડશે. એમ રખડવાનો બંધભાવનો ભય છે એટલે ભવભ્રમણનો જેને ભય છે, પણ તેને વસ્તુ સ્વરૂપનું માન નથી. એવા જેમને વસ્તુના સ્વરૂપને માન નથી, તેથી સુવરાગને ધર્મ માને છે. વસ્તુ સ્વરૂપનું જેને ભાન નથી એટલે વિતરાગ સ્વરૂપ અને વિતરાગી ધર્મને જેને ખબર નથી તે શુભરાગથી ધર્મ માને છે. તે મોજને શુભ પરિણામ મળે બંધન અને ભયની ઓત રાખીને સરળતા ક્ષમા ધારણ કરે છે અને શુભ ભાવ સરળતાને ક્ષમા ધારણ કરે છે, પણ પોતાના સ્વરૂપની એને આત્મધર્મની તેને ખબર નથી. કોઈ પણ નિમિત્તની ઓળખથી સહન કરું એ આપણે અજ્ઞાન ભાવ છે. કોઈ પણ નિમિત્તના આધારે હું સહન કરું, બીજાના લક્ષ્ય સહન કરું, કર્મના અવલંબને હું સહન કરું સંયોગનો પ્રતિકૂળતા નો આધાર લે છે. આ મુખ્ય વાત છે. પ્રથમ પ્રસારરૂપ અને અપ્રસારરૂપ પોતાના પરિણામનો નિર્ણય કરવો. કષાયરૂપ પરિણામ કેવા છે, અકષાયરૂપ પરિણામ કેવા છે એનો નિર્ણય કરવો જોઈએ. પેલા એટલે કે સ્વભાવ અને વિભાવનો નિર્ણય કરવો જોઈએ. એ મારી સ્વભાવ અને વિભાવનો જાતિનો નિર્ણય કરવો જોઈએ. અશુભ ભાવ તો દૂર રહો, પણ શુભ ભાવ છે પણ થોડી બંધનો કારણ છે તેને જ્ઞાનથી જાણે કે બંધ તથા બંધ ભાવ ઠીક નથી પણ અબંધ ભણો ઠીક છે. અશુભ ભાવને તો લોકોને પણ ખબર પડે છે. અશુભ પરિણામ છે એટલા માઠા પરિણામ છે કે એ તો જગતના વ્યવહારમાં પણ ખબર પડે છે કે આ કઈ ધર્મ કે કરવા યોગ્ય પરિણામ ન હોઈ શકે. પણ શુભ ભાવ આવે અને એ બંધ ભાવ છે માટે મને અનુકૂળ નથી, મારા સ્વરૂપ છે. અને શુદ્ધ ભાવ વિચાર ભાવ મારે કર્તવ્ય છે એ મંડળમાં જ્ઞાન થવો.
પ્રથમ શુભાશુભ કસાય થી ભિન્ન એવા કસાય રૂપ પોતાનો નિર્ણય જીવે કરવો છે. એવો કસાય રૂપ નિવડો. પ્રથમ શુભાશુભ કસાય થી ભિન્ન એવા કસાય રૂપ પોતાનો નિર્ણય જીવે કરવો છે.
પૂર્ણ વિકરાગ દ્રષ્ટિપૂર્વક નો પ્રયત્ન એટલે કે જ્ઞાનમાં અવિનાશી ક્ષમા નો લક્ષણ એટલે પુરુષાર્થ તે સહજ ક્ષમા દર્શન પૂર્વક નો પુરુષાર્થ એ સહજ ક્ષમા છે વિતરાગ ભાવ વિતરાગ ભાવ પ્રગટ કર્યો છે સહજ ક્ષમા છે હું બંધન વાળો છું એમ માને અને તેને ટાળવા માંગે એમ ભરે સ્વીકારી લઈએ એમ કે હું બંધન વાળો છું રાગી છું અને રાગને ટાળવા માંગે રાગી છું એમ સ્વીકારે અને રાગને ટાળવા માંગે તે બધી માટે તમે માતા નથી એમ તમારે
વિચારવું બરોબર
નિરોગી છો જરાય માતા નથી એવી રીતે સમજીને ખાવ પીવો ને તમે મજા કરો
મજા કરો
અવસ્થાના રોગ નો નિષેધ કરવા માટે નકાર કરવા માટે હોય તો પણ એનો નકાર કરવા માટે હું બંધન નહીં હું બંધ ભાવ નહીં એમ રાગાથી કષાય ભાવ ને અકષાય ભાવથી હણે છે એટલે સ્વભાવની સ્થિરતાથી અવગુણ રાગાથી દૂર ને કરવા બંધને આવે છે હવે સૌ સુંદર ગાથા આ બધા સ્પષ્ટ આનંદની માહિતી નિયત દે છે
આત્માને
આ રીતે આત્માને જુઓ આત્માને કર્મબંધન ભાવ અવસ્થામાં રોગ છે પણ સ્વરૂપમાં રોગ નથી બે વાત એક સાથે છે કોના ઉપર વજન લઈ જવું છે એ સ્વરૂપમાં ત્રિકાળ રૂપ નથી ભાવ રૂપ નથી એના ઉપર વજન લઈ જવું છે કે ક્ષણિક અવસ્થામાં રૂપ છે એના ઉપર વજન લેવું છે આટલો વિષય કરવાનો લોકો માને છે કે ચાલો આપણે ચારિત્ર વાળા રીતે વૃત સારી થઈએ ક્ષમા કરીએ કર્મબંધ ને દોષ સારીએ પણ એમ શું પરિણામ એટલે કે બંધ ભાવ કે કઈ સમર નિરા
નહીં
થાય નહીં છતાં માને તો તે ખોટું છે અને ત્યાં તો મિથ્યાત્વ છે અથવા ગ્રહિત મિથ્યાત્વ છે મિથ્યાત્વ છે એટલું નહીં પણ તીવ્ર મિથ્યાત્વ છે જે બંધ ભાવ થી મોક્ષ માને છે બુદ્ધિપૂર્વક બુદ્ધિપૂર્વક અનાદિનો માને છે પણ બુદ્ધિપૂર્વક મનુષ્ય થઈને માને છે અને ગ્રહિત મિથ્યાત્વ લાગુ પડે છે તત્વનું બીજ હાથ આવ્યા વિના ક્ષમા કરે તે વાસ્તવિક ક્ષમા નથી તત્વનું બીજ હાથ આવ્યા વિના ક્ષમા કરે મૂળ વસ્તુનું સ્વરૂપ એનો પત્તો નથી અને ક્ષમા કરે બીજા જીવોની તે વાસ્તવિક ક્ષમા નથી પણ એ બંધ ભાવ અથવા એક પ્રકારના પુણ્ય પરિણામ છે તે ક્ષણિક પર્યાય એટલે અવસ્થા છે એ બુદ્ધ ભાવ છે તે ક્ષણિક અવસ્થા છે જે ક્ષણમાં પુણ્ય પરિણામનું ફળ આપીને છૂટી જાય પ્રકૃતિના નિમિત્તની અસર જે વાતે મંદ કસાય છે, એવા જે કોઈ પરિણામ છે થોડો ફળ આપીને છૂટી જશે, એનું ફળ પણ સુગ્રહમાં આવશે, એ સામાન્ય મંદ કસાય છે, એની કોઈ ખાસ કિંમત નથી. અવસ્થા તો ક્ષણિક છે, તેનાથી અવિનાશી શુદ્ધ અડાગી આત્માને ગુણ ન થાય. જે શાશ્વત વિતરાગ સ્વરૂપી છે એને રાગથી ક્ષણિક રાગથી ગુણ કેવી રીતે થાય, એ કોઈ આત્મા એને ખાતે ન્યાય મેળ ખાતો
નથી.
આ અભિપ્રાય પ્રથમ જરૂર નો છે. ક્ષમા પાડવા વાળા એ પણ આ અભિપ્રાય પ્રથમ જરૂર નો છે. પોતાના આત્માને નિર્દોષ કરીને, નિર્દોષતા નો પ્રારંભ ને પુરુષાર્થ કરીને ક્ષમાવે, એ સાચી ક્ષમા, ઉત્તમ ક્ષમા છે. તો જો શુભ વિકલ્પ છે એની કોઈ કિંમત
નથી.
અને જયારે કોઈ ગમે તેટલી સારી વાત થઈ જાય, એક રિવાજ થઈ જાય, ત્યારે પછી એનું કઈ ભાવમાં રકમ નથી. કરવા ના પ્રમાણ યાંત્રિક યંત્ર થોડું થાય, કાલે દીધેલું કામ કરવા લાગે અને પોતે બધાને રક્ષામાં પાડવા લાગી જાય. ભાવમાં તો એ જ વખતે કઈ વાંધો નથી. અથવા બીજું ક્ષમા પેપર માં આવે એ પહેલા તો ક્યારેક બધું ઘૂસાઈ ગયું હોય છે. જેને ક્ષમા માંગી હોય છે એના પોતે પેપર કર્યા કરે પરીક્ષણ કરવું છે. પહેલી વાત ક્ષમા ની છે, પણ કઈ ક્ષમા ની? કે ઉત્તમ ક્ષમા ની વાત, એટલે વિતરાગી ક્ષમા ની વાત, પેલી ક્ષમા ની વાત નથી. એ વાત ભૂલાઈ ગઈ છે. સંપ્રદાયમાં પણ વિતરાગ ભાવ ધર્મ છે, એનો પ્રકાર કેવો છે એની ખબર નથી. એટલે બધા શુભ પરિણામ થી અન્ય મતિન ની જેમ ધર્મ માનવા લાગ્યા. ગુરુદેવે એની સામે આ વાત પ્રસિદ્ધ કરી, પ્રગટ કરી, અખંડ નિત્યતા ને લાભ ન આપે તે ક્ષમા નિર્માણતા કા મોક્ષ માર્ગ છે. આત્માના વિતરાગ સ્વભાવને અનુકૂળ ન હોય તેને મોક્ષ માર્ગ કેમ માનવો? પણ તે તો પુણ્ય પરિણામ છે. મોક્ષ માર્ગ માં તો લોકો તો સહજ સંતાપનો છે, લૌકિક ક્ષમા નથી. મોક્ષ માર્ગ માં જે સંતાપનો છે એ વિતરાગ ભાવે લોકોત્તર છે. એટલે લૌકિક ક્ષમા શુભ ભાવથી માંગે છે એ પ્રકારના એ ભાવ નથી. જે સરળ ગુણ અવિનાશી નિત્ય સ્વભાવને ગુણ ન કરે તે સરળ ગુણ સંસારના હિતનો છે, મોક્ષના હિતનો
નથી.
એ પુણ્યથી સંસાર ફરશે પણ મોક્ષ નહીં ફરે. સરળપણાના બે પ્રકાર, એક શુભાવરૂપ અને એક વિતરાગ ભાવરૂપ. શુભરાગરૂપ જે સરળપણ છે એ ખરેખર ધર્મ નથી, એનું ફળ પણ મોક્ષ નથી, એનું ફળ સંસાર છે. શુભ ભાવ થઈ જાય એ જુદી વાત છે, અને કરવા જેવા છે એમ માનવું તે જુદી વાત છે. આ માન્યતા ઉપર ગુરુદેવને વિશેષ પ્રવચન ની અંદર વિષય વધારવા માન્યતા. શુભ રાગ થાય છે એની પાછળ તમારી માન્યતા શું છે એ વિચારો. જ્યાં સુધી પૂર્ણ વિતરાગ ને થાય ત્યાં સુધી સાધક ને પણ શુભરાગ થશે, પણ સાધક ની માન્યતા એ બંધ ભાવ ની છે, મોક્ષ ભાવ ની નથી, ધર્મ ભાવ ની નથી. જયારે એ મોક્ષ માર્ગ માં આવ્યો નથી, વિતરાગ ભાવ ને સમજતો નથી, ઓળખતો નથી, એને બંધ ભાવ રૂપ શુભરાગ છે, એ મોક્ષ નું કારણ કે ધર્મ નું કારણ મનાય જાય છે, એ માન્યતા એને સાચા રસ્તા ઉપર આવવા દેશે નહીં. એની વાણી ને પછી કરમાય નહી એની છે, શું છે
કરમાય નહી
કે આ ફૂલ મારું આવું ને આવું મજાનું સરસ ખુલેલું રહેવું ભેર્યા કરો. નવું કપડું પહેરવા માટે જૂનું ખાવું ન જોઈએ, પહેલેથી એને વિચારે તો કેમ કામ આવે, એને પહેલેથી ખ્યાલ હોવો જોઈએ આ પહેરતા પહેરતા જૂનું કુદરત ને સામે કોઈ ચાલે નહીં, વસ્તુ નું સ્વરૂપ છે, વસ્તુ ના સ્વરૂપ ને હટાવી શકાય છે
નહીં,
વસ્તુ નું સ્વરૂપ અમેય છે, અમિત છે, હટાડી ન શકાય છે, એમાં કોઈનો વિકલ્પ કામ આવે નથી. 15 વર્ષ ગાય છે, આ લીલીવાળી ગાય છે, કેમ ગાય છે, લક્ષ્મી અને અધિકાર વસતા શું કરો, કુટુંબ કે પરિવાર અનુકૂળ છે ને સુખી છે, એનો જે તમે રસ પ્રિયો એમાં તું રાજો એની સામે કઈ ન મળે, એ ચીજ પૈસા આપીને સામે ચીજ મળે, પછી હલકી મળે કે ભારે મળે બીજી વાત છે, પણ આમાં તો એ કઈ હાથમાં આવે
નહીં
હાહાકાર થઈ ગયો, પત્ની ને તો કઈ હોળ માં મુકાય, હે જુગાર માં મુકાય, પણ આ તારા આત્મા નો જુગાર શુભાવ જુદી વાત છે અને કરવા જેવા છે એમ માનવું તે જુદી વાત છે. આ બહુ મહત્વની વાત છે. જ્યાં સુધી પૂર્ણ વિતરાગ દશાની સ્થિરતા નથી ત્યાં સુધી ધર્માત્મા ને શુભ પરિણામ થયા ના, મોક્ષ માર્ગ માં પણ શુભ પરિણામ થાય છે, પણ તેમાં ઠીક માનવું ધર્માત્મા તો માનતા નથી, મોક્ષ માર્ગ ધર્માત્મા ને શુભ પાડશે એમાં ઠીક પણ માનતા નથી, પણ છતાં એમાં ઠીક માનવું તેને મોક્ષ નું સાધન માનવું તેને સામાયિક નો પ્રયોગ માનવો જોઈએ. શું કે છે? તેને સામાયિક નો પ્રયોગ માનવો કે ગુણ માનવો છે. લાભ માનવો છે. અધર્મ કરે છે, ધર્મ તો કરતા નથી પણ
અધર્મ કરે છે. પાઠ કરતો તો શું માનવું મળે? પ્રતિકોણ પાઠ કરીએ
માત્ર શુભ ભાવ છે.
માત્ર
શુભ ભાવ છે, કેવળ શુભ ભાવ છે, બીજું કઈ
નથી.
આ રીતે એમાં સંતોષ થાય છે. સુખ તો નથી કરતો, પિતાને તો ન ગયો, અપાશ લઈને તો બેઠો, મંદિર માં તો ગયો, અહીંયા ભૂલ શું ખાતી?
નાનું
પાપ કરે એને મોટું ગણે. આટલી જાતની
સમજણ
છે. અટકી જાય છે, સંતોષાય જાય છે. મેં મારું આત્મકલ્યાણ માટે થોડું કામ કરી લીધું એમ માને છે. બે કલાક એમાં મેં ખર્ચા એમ માને છે. એ જ રીતે વચ્ચે આવે એમ મને તો વાંધો નથી. વચ્ચે આવે એમ મને તો આવે, અનિવાર્યપણે આવે છે, બીજી વાત છે. પણ એ બંધભાવ છે, મારું કર્તવ્ય કોઈ ધર્મમાં બીજું છે એમ બરાબર એને મગજમાં આવવું
જોઈએ.
નીકળ વચન સાહેબની કિંમત આવ્યા આપણે નિર્ણય અને માન્યતા ઉપર નો કામ નો એને સીધું શુભ કરે છે કે શુભ કરે છે, શુભ કરે છે કે શુભ કરે છે, એટલું જ જોવે. એને એ વિષયના અંદાજ ને કઈ ખબર નથી. સરળ સ્વભાવ એટલે આર્ય સ્વભાવ છે, એટલે કે સહજ આત્મભાવ છે. એ ઉત્તમ સરળતા, ઉત્તમ આર્ય એ આત્મભાવ છે. એનો નીતિ પણ નિર્દોષ ભાવથી શક્ય છે. અને એ સદાય કેવી રીતે નિર્લોકતાની માટે પણ ઉત્તર પ્રમાણે બતાવી દેવું નિર્લોક વધારો કરે પ્રકાશાય ગામની સંભાળ અને સાવધાની તે જ નિર્લોકતા છે. સ્વર્પદાર્થની આકાંક્ષા માટે તે સાથે નિર્દોષ થાય, જેના તે બને કે સ્વરૂપ પ્રાપ્તિ ને સ્વરૂપ લાભના કારણે બને વિચારણીય પ્રશ્ન છે કે ધર્મ ના બહાને ધર્મ ના નામે ધર્મ ની ક્રિયાના અવસરને દ્રઢ કરી જાય છે. શ્રીમદજી આને અનંતાનુબંધી કહેવાય કીધો છે. આજ અનંતાનુબંધી કહેવાય છે. અધર્મ ને ધર્મ માનવો, અપરમાર્થમાં પરમાર્થ બુદ્ધિ, આવી ભાષા છે. બહારથી કોઈ ક્ષમા ધારણ કરે ક્ષમાને શાંતિ આનંદ સંતોષ આદિ સહજ નું પ્રત્ય નહીં, તે ઉપર ઉપર નિબંધ કશાય શાંતિ છે. તેનાથી ખરેખર આનંદ ને નિત્ય આત્મા નો નિત્ય સ્વભાવ છે પ્રગટ થતો નથી. નિમિત્ત ની ઓફે સ્વાધીન સહજ સ્વાભાવિક નાયક તત્વ છે. નાયક પણ પ્રગટ થાય છે માટે એને નાયક તત્વ છે. એને આટલા વિશેષણ લગાવ્યા છે. તે અખંડ પરિણામ છે, તે નિત્ય પરિણામ છે, શાશ્વતતાને પ્રગટ કરે છે, સ્વાધીન પરિણામ છે, સહજ એટલે અપ્રકૃત છે અને સ્વાભાવિક છે એટલે એમાં વિભાવ નથી. સ્વરૂપ જેમ છે તેમ જેને પ્રથમ જાણ્યું નથી તે શુભ પરિણામમાં અટકી જાય છે. પોતાના મૂળ સ્વરૂપને જે જાણતો નથી તે શુભ પરિણામમાં અટકે અટકે ને અટકે. કેમ કે કશાયની તીવ્રતામાં આકૃતા થાય છે, મધુરતામાં થોડીક આકૃતા ઘટે છે એટલે એને સારું લાગે છે. એટલા હોય માટે એ સાફ પ્રશ્નને સમજો. પ્રથમ જ એ વાત છે જે સ્વરૂપ સમજ્યા વિના પાંચમો દુઃખ નહીં. પોતાના મૂળ શુદ્ધાત્મક સ્વરૂપને સૌથી પહેલા ઓળખવું, એનો અનુભવ દાન કરવું એ સૌથી પહેલી વાત છે. પછી બધું કર્તવ્ય શરૂ થાય છે અને કર્તવ્ય કર્તવ્યની વિકાસ પડે છે. એ પહેલા ખરેખર કર્તવ્ય કોઈ સમજો છે એ માનવા જેવો નથી. સ્વતંત્ર આત્માનું સ્થાપન કર્યું છે. આત્મા પોતાનું નિજ હિત કરવા માટે સ્વતંત્ર છે અને અહિત કરવા માટે પણ
સ્વતંત્ર
છે. સ્વતંત્રતાનું સ્થાપન કર્યું છે. સ્વતંત્ર પણ કહ્યું છે. સ્વતંત્રતા ઉપર વધારે કર્મ બંધ કરો દાદી હણે ક્ષમા દીધી. સ્વતંત્રપણે દોષને સ્વતંત્રપણે એવી સ્વતંત્રતાનું સ્થાપન છે. સામાન્ય વાત તો ઘણા જાણતા હોય પણ આમાં વિશેષ પણ રાગ ને હણે, નિર્દોષતા દોષ ને હણે એમાં શું સંદેહ હોય શકે? નિશંક વાત છે. નિશંક વાત છે. વિશેષણ નિસંદેહ પણ આવવામાં આવે છે, સ્વતંત્ર સંદેહ ને નિસંદેહ પણ આવે. મારા ગુરુ કે છે માટે હું માનું છું, મને મારા ગુરુ જે કીધું ને એટલે હું માનું છું. એમણે જો મને એ વાત ના કીધી હોત તો મને
નહીં.
તારા ઘરની વાત નથી, ગુરુના ઘરની વાત, તારા ઘરની કોઈ વાત નથી. ગુરુની આજ્ઞામાં રહેવું એક વાત છે, પણ સમજણ અને વિચારણા તો પોતાની સ્વતંત્ર જોઈએ. નાનીની આજ્ઞામાં રહેવું એક વાત છે, વિચારવું સ્વતંત્ર પડે, આ બે વાત સાથે હોવું જોઈએ. એનું નામ આજ્ઞામાં રહેવું. કેવળ બધાનું જે છે ગાંધળિયા કરવાની જેમ ધર્મમાં લોકો ચાલે છે એમ જો ચાલે તો એ વાત ખરેખર નાની ગુરુને સ્વીકાર્ય નથી. ગુરુ એવા શિષ્યને શિષ્ય તરીકે સ્વીકારતા નથી. સ્વતંત્ર વિચાર છે કે નહીં જુએ છે, ગુરુ પણ એમ જોવે છે, બાપ પણ જોવે છે. છોકરો પોતે ધંધામાં વેપારમાં સાથ કરે એવો પાણી વાળો છે કે નહીં એમ જોડે પૂછી પૂછીને કરે. એવો વર્ષનો ડોલો થાય તો પૂછી પૂછીને કરે, મારે આમ કરવું, હું આમ કરું કે નહીં. સૌપ્રથમ ચંદ્ર એમણે ત્યાં ઇન્દોરની અંદર આશ્રમ બનાવ્યો, ઉદાસન આશ્રમ નામ રાખ્યું, વૈરાગ્ય જીવનની ઉત્તર અવસ્થામાં, ઉત્તર અવસ્થા બધાને મળતી નથી, પણ એમને ઘટકોમાં આવી ગઈ એટલે એમને વિચાર્યું હવે આપણે નિવૃત્તિ લઈએ. એટલું તે ઉદાહરણ આશ્રમમાં લે છે, કારોબાર છોડીને હું તો બાપા બહુ ખબર એ જમાનામાં કરો છું. એક વીડિયો એ જમાનામાં ઇન્કમટેક્સ દાખલ થયો, ઇન્કમટેક્સ વાળા એ બધી તપાસ કરવા માંડી કાંઈ સંપત્તિ ફેરી અને પસંદ કેવી રીતે લેવો. મારે કેમ જ કરવી, મારે એ બાજુ ઉપયોગ ન લઈ જવો હોય તો મારો કામ શું કરે દીકરો હોશિયાર છે કે નહીં, સ્વતંત્રપણે ધંધો કરે એવો છે કે નહીં, હું કઈ ટાઈમ બેસી રહેવાનો નથી. એમ ગુરુ પણ એ જોવે છે કે આ સ્વતંત્ર વિચારક છે કે નહીં, મારે હાજી આ કરવામાં જ લાગેલો છે. સ્વતંત્ર વિચાર કરવામાં વિનય તો સારે છે, વિનય કરે એ વાત તો છે, કરે એને તો શિષ્ય કેમ કહેવાય. જે સ્ત્રી ગુરુ નો અભિનય કરે એને તો શિષ્ય નામ નિક્ષેપે કહેવાય ને, એને તો શિષ્ય પણ કોઈ રીતે લાગુ પડતો નથી.
પણ એની પાછળ સ્વભાવ વસ્તુ શું છે એને
સંસ્થા કોઈ અંદર લઈએ
નહીં,
હીરાની સમોર હીરાથી ક્યાં અંદર લઈએ પોતે સ્વાધીન વસ્તુ છે એમ માનીને પોતાના જ્ઞાન માં નિષ્ફળ રહેવાથી, પોતાના સ્વરૂપ જ્ઞાન માં
નિષ્ફળ રહેવાથી,
નિષ્ફળ રહેવાથી નિષ્ફળ રહેવાથી પ્રભાવની નાસ્તી થાય છે, શુદ્ધ સ્વભાવમાં સ્થિર થાય તો અશુદ્ધ પણ પરિણામમાં ઉદ્ધેર બને. તે અભિપ્રાય વડે જ્ઞાની ઉપદેશ કરે છે. ક્ષમાથી ક્રોધ અને સંતોષથી બહુ રોકી શકાય એ અભિપ્રાય રાખીને વાત કરે છે. લાખો તો એવું આપે કે એને સમજાય, જો ભાઈ તને ક્રોધ થાય છે હવે જો તું ક્ષમા આવી જાય તો ક્ષમાના માર્ગમાં ક્રોધ આવશે, ક્ષમામાં ક્રોધ નથી ને ક્રોધમાં
ક્ષમા
નથી, પરસ્પર વિરુદ્ધ ભાવનું દ્રષ્ટાંત આપીને સમજાય. પણ અભિપ્રાયમાં અશુભ કરીને શુભ કરવાના અભિપ્રાય થી ઉદ્દેશ દેવાતો નથી. આપે દોષ ટાળતા ટાળતા બાકી રહે તે શુદ્ધ સ્વાધીન સ્વતંત્ર છે. કરતા 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 નિર્દોષ છે. બાદ કરતા કરતા રે, હવે બાદ ન થાય એવું જે રહ્યું તે અવ્યાબાદ સ્વરૂપ છે. નિર્માણપણાથી માન રોકી શકાય છે. દ્રષ્ટાંતમાં હું બીજાથી મોટો છું અભિમાન છે. નિર્દોષ પણ ટકાવીને વિતરાગીતાનો વિનય કરે છે. સ્વભાવનો વિનય કરે તે દેવગુરુ ધર્મ નો વિનય છે, ખરેખર તો પરમાત્મા પોતાનો વિનય છે.
અવિનય
છે પોતાનો એમ જ છે. બાર બાજુ આટલા બધા પૈસા છે, એના ઘરે આટલી મોટર છે, આટલી સંપત્તિ છે, હવે તારે કઈ લેવા દેવાનો હોય તો તને શું રખાવે છે? એને કઈ એક પૈસા એને એક પૈસા ને સુગંધ નથી, છતાં બીજાની સંપત્તિ ના વખાણ કરવા કરે છે કે એને રુચિ છે. એવું મને હો એમ એમ આવી જાય છે કે નહીં? એમ દેવગુરુ શાસ્ત્ર ની વિતરાગતા ની પ્રશંસા બહુમાન સ્વ આધારે રહેનાર નિર્માણી છે, કારણ કે સદા છે. અથવા પોતાના સ્વરૂપ નો આશ્રય કરે તે અવસ્થાના ઊંચ નીચપણાની મુખ્યતા કરતો નથી. પર્યાય દ્રષ્ટિ ચાલી જવાથી અવસ્થાના અનુસુનિકપણાની કલ્પના પરપરાની માટે એને માન કરતો નથી. પરપદાર્થનો આશ્રય એ પોતાના અપૂર્ણતા માને છે. પરપદાર્થનો આશ્રય એટલે કે દીપપણું, ભાચાર્યપણું, અપેક્ષાપણું, એમાં પોતાને પૂર્ણ માન્યો નહીં, પોતાને પૂર્ણતા નિષેધ. કુળમદ, જાતિ મદ, આ પ્રકારના મદ બધા થાય,
આઠ મદ,
શરીર મદ, લક્ષ્મી મદ વગેરે, જ્ઞાન મદ વગેરે આદિ પરને લક્ષ્મા જીવ લે ત્યારે પોતાની સ્વામી શુદ્ધ ચૈતન્ય જાત ને એ જેને શુદ્ધ ચૈતન્ય ની જાત નું માન છે તેને પોતાનું નિર્માણ પણ રહે છે કે એ કઈ મારા નથી ને એનાથી મારે અહમ પણ કે મોટાઈ પણ માનવાનું રહેતો
નથી.
મારો સ્વભાવ સર્વથી માન છે અને મારા જેવા બધા આત્માનો સ્વભાવ છે, માટે કોઈને નીચા ગણવાનો મારે પ્રશ્ન રહેતો
જેને શુદ્ધ ચૈતન્ય ની જાત નું માન છે તેને પતિ નિર્માણ.
જેને શુદ્ધ ચૈતન્ય ની જાત નું માન છે એનું બહુમાન છે એને પતિ નિર્માણ. પોતાના સ્વરૂપ ને જેને સ્પષ્ટતા પાસે છે ઉપર શું છે લક્ષ્મણ બદલે સ્વમાન લીધું છે તમારે કર્મે. આજે કર્મે લક્ષ્મણ જીવ લે ત્યારે પોતાને સ્વાધીન શું છે તેને જાતનું મૂલ્ય રહી ગયું.
ચૂકી ગયા છે
શુદ્ધ ચૈતન્ય જાત ને
પોતાની સ્વાધીન
પોતાની
સ્વાધીન શુદ્ધ જાત ને ભૂલે છે.
બહુમાન કરવાથી દેવ ગુરુ શાસ્ત્ર નિમિત્ત નું પણ મહામાન સાથે આવી જાય છે તે નિર્માણતા ગુણ છે. દેવ ગુરુ શાસ્ત્ર નું બહુમાન કરે તો એ નિમિત્ત નું પણ બહુમાન સાથે અને નિર્માણતા ગુણ સાથે સાથે આવી જાય. સતનું બહુમાન કરે દેવ ગુરુ શાસ્ત્ર નું પોતાની એમાં નિર્માણતા
આવી જાય.
પોતાને ત્યાં અવસ્થા દ્રષ્ટિએ એમ કહ્યા છે કે મારે એમની માનતા છે મારામાં એ કઈ માનતા નથી. નિજગુણ નું જે બહુમાન છે તે પરાશ્રય આમાં નિમિત્તાનંદ દ્રષ્ટિ છૂટી જાય છે. દેવ ગુરુ શાસ્ત્ર માં ગુણ નું બહુમાન છે માટે નિમિત્તાની દ્રષ્ટિ આમાં સ્વભાવ નું બહુમાન છે. ન્યાય કાયદો એ નિજગુણ નું બહુમાન છે માટે પરાશ્રય નિમિત્તાધીન પણ નથી. એ રીતે અહીંયા બીજો એક ન્યાય કાયદો એટલે બહુમાન કરવાનું દેવગુરુ શાસ્ત્ર નું બહુમાન, દેવગુરુ શાસ્ત્ર નું બહુમાન હતો નિમિત્તને મુખ્યતા કરો છો ભાઈ, એ બાને સ્વભાવની મુખ્યતા થાય છે અને એમાં પરાશ કરે છે, એમાં સ્વ આશ્રય કરવાની વાત છે. કેમ કે જે દેવગુરુ શાસ્ત્ર સ્વ આશ્રય કરાવે છે તે પોતાનો પણ આશ્રય કરાવતા નથી અને એમને કહે છે કે તું તારો આશ્રય કર, મારો આશ્રય પણ છોડો, એ પરાશ્રય છોડાવે છે માટે એનું બહુમાન કરવામાં આવે છે. તો પરાશ્રય છોડાવનાર અને સ્વાશ્રય કરાવનાર એનું બહુમાન કરનાર ને પરાશ્રય છૂટીને સ્વાશ્રય થાય એવા પ્રેરણા મળે છે, માટે ત્યાં નિમિત્તાની દ્રષ્ટિ લાગુ પડતી નથી. નિમિત્ત માંથી ઉપાદાન નો ન્યાય કાયદો આ તમે દેવગુરુ શાસ્ત્ર નું સંસ્કૃત નું બહુમાન કરો છો આમાં તો નિમિત્ત આવી જાય ભાઈ, એ દેવગુરુ શાસ્ત્ર ને સંસ્કૃત છે એ પરાશ્રય છોડાવે છે, પોતાનો આશ્રય પણ છોડાવે છે અને સ્વાશ્રય કરવાનો ઉદ્દેશ ઉદ્દેશ આપણે માટે એવું કહેનારા ને એવું કરાવનારા નું બહુમાન કરવું એમાં સ્વાશ્રય કરવું સ્વાનું બહુમાન છે, માટે એમાં નિમિત્તાની દ્રષ્ટિ રહેતી નથી પણ એમાં સ્વાશ્રયની દ્રષ્ટિ કહેવાય છે. અને જેને સ્વાશ્રય કહેવો છે તે એવું કરે છે, માટે એમાં નિમિત્તાને પણ ક્યાંય આવતો નથી. કેમ કે જે નિર્ગુણ નું જે બહુમાન છે તે પરાશ્રય
નથી, નિર્ગુણ નું બહુમાન છે,
જે નિર્ગુણ નું બહુમાન છે તે પરાશ્રય નથી, નિર્ગુણ નું બહુમાન
એવા દેવ સુધી મંદર ભગવાન જય હો પરમ કૃપા.